मेरु चढ़िया धजा फरू का देखा। साधक वृत्तियों वड़े पोतामा समाहित थी जाए, पोतानु बाह्य अस्तित्व व्यवहार नु संपूर्ण शांत बनावी दे, अने पोते ज पोतामा पोताना स्वरूप मा भळी जाए। अहिया आगळ आ साखी मा मैं मेरे तो मेरू चढ़िया एक उच्च अवस्था बतावी दीधी। एनी आगळनी एक साखी मा बतावेलू छे, मैं मेरी में भूल पड़ा था। ए जीव भावनी अवस्था छे, एमा अहंकार रहेलो छे। ज्यां सुधी व्यवहार नी निम्नता आशे, विचारों नू ऊर्ध्वस्थ थवू हजु शरू न थयु होय, विचारो अहंकार भर्या हशे, त्यां सुधी मैं मेरी में भूल पड़ा था, भूला भूला फिरता। अहंकार थी, आसक्ति थी, देहाध्यास थी, हूँ मारामां ज भम्या करतो हतो। मारू स्तर बिल्कुल हलकू अने निम्न कोटीनु हतु। पण ज्यारे आ साखीमां आव्या त्यारे एनाथी तद्दन विरोधनी वात छे। ए ज अहम जे अहंकार स्वरूप हतो, तमोगुणी हतो, रजोगुणी हतो, ये ज भाव अहींया आगाड़ी सत्व प्रधान थई गयो। मैं मेरे तो मेरू चढ़िया, बस सात्विकता नु प्राधान्य जारे जारे पण अपने वृत्तियों में था, देहाध्यास छूटी जाए, पोताना स्वस्वरूप नी साथे एवी तन्मयता आवे कि एने पोताने जगतना संबंधों विषे कोई पण आकर्षण ना रहे। छे तोय शुं, नथी तोय शुं, एने मळ्या ना मळ्यानो कोई अजंपो के आनंद क्यारे नहीं। स्वस्थता पोताना माज के मने जे मारू स्वरूप छे, भगवाने ए परम चेतना मा जे शक्ति आपेली छे एमा घणुं बधुं छे। बार थी क्या कशुं शोधवा जवानी जरूर नथी। ज्यां सुधी व्यक्ति अन्य वस्तु माथी कि बीजा कोई माथी सुखनी अपेक्षा राखे छे, त्यां सुधी ए क्यारे पण स्थिर शांत सुखी थई शकतो नथी। पार की आश सदा निराश जेने कहीए छे, ते आ लखेलू जे जे चिंतन थयु छे ए तात्विक चिंतन छे। पार की आश निराश कि पोताना स्वस्वरूप सिवाय अन्य कोई साधनों तमने पूरे पूरो संतोष आपी नहीं सके, निराश ज करशे, संतोष क्यारे नहीं करे। पण आपणे ने व्यवहार नी दृष्टिए लई लीधो कि पार की आश सदाय निराश, एटले एने व्यवहार नी घटनामां मूकी दीधो कि पार की आश न राखी आपणे आपणी रीते बोलो। साची वात छे, तद्दन साची। जेम व्यवहारमां आपणे ए समझ केळवीए छे, एटली ज समझण આપણા પોતાના અંતસ્થ આપણા પોતાના સ્વરૂપ સાથે પણ એટલી સમજણ જો કેળવીએ ને તો આ બધી જ અશાંતિ, આ વ્યવહારની બધી જ ઝંઝટ આપોઆપ એમાંથી બહાર નીકળી જઈએ। પણ એ એટલું સહેલું નથી, જેટલું બોલી નાખીએ છીએ એટલું સહેલું નથી। બાકી હા, અભ્યાસયુક્ત તો ખરું જ કે જે આગળનો અભ્યાસ છે એ પ્રમાણે જ કરવાનો છે। વ્યવહારમાં જેવું કરીએ છીએ એ પ્રમાણે અધ્યાત્મમાં શરૂઆત કરી દો, પણ ત્યાં આસક્તિ છૂટતી નથી। સંસ્કાર એવા દ્રઢ થઈ ગયેલા છે કે વ્યવહારમાં પારકી આશ નિરાશ વાત સાચી એને માની લઈએ અને સ્વીકાર પણ કરી લઈએ, પોતાનાથી જે સ્વનિર્ભરતા થઈ શકે એટલી કરવાની। પણ જ્યારે આત્મનિર્ભરતાની વાત આવે ત્યારે ત્યાં એને અભ્યાસ નથી, એને સંસ્કાર નથી પડેલો, એટલે પોતાનું સ્વસ્વરૂપ પોતાનું હોવા છતાંય એ પોતાનામાં એ ભળી શકતો નથી। મન બુદ્ધિ મેં રહેતા હું फिर मन बुद्धि से अलग, પોતાનામાં રહેવા છતાંય હું એનાથી અલગ છું એવો ભાવ જ્યારે આવે, વ્યવહાર દ્રષ્ટિએ મન બુદ્ધિ મેં રહેતા હું, પણ જ્યારે સૂક્ષ્મ દ્રષ્ટિએ કરીએ તો મન બુદ્ધિ છે અલગ, હું એનાથી અલગ છું. મારું સ્વરૂપ એ કંઈક આ જે દેખાય છે, જે વ્યવહારની અંદર અનુભવ કરું છું, એનાથી જુદું છે. અને જુદું એટલે એ જ પરમ ચેતના કે જે આખા શરીરને દિવસો નહીં વર્ષો સુધી ટકાવી રાખી શકે. અને એ ચેતના જો આ શરીરમાં ન હોય તો શરીરનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. તો આત્માની સૂક્ષ્મ ચેતનાની જે એની ઉપસ્થિતિ છે એને કારણે જ શરીર સુરક્ષિત છે. જે દિવસે ચેતના ન હોય તે દિવસે શરીર નાશ પામે છે, એનો નિકાલ કરી દેવો પડે, નહીંતર આ દુનિયાનું મોટામાં મોટું પ્રદૂષણ થઈ જાય. જે કિંમતી હતું સાચવવાનું, ક્યાં સુધી સાચવવાનું હતું? જ્યાં સુધી અંદર આત્મચેતના હતી, જ્યાં સુધી આ શરીરમાં આત્મચેતનાનું અસ્તિત્વ દર્શાતું હતું ત્યાં સુધી જ એની જરૂરિયાત હતી. પણ જ્યાં આત્મચેત તત્વ ત્યાં દેખાતું બંધ થયું, એનું અસ્તિત્વ સમાપ્ત થયું, એની સાથે શરીર નકામું. એ જે આપણી મનની જે ચિત્તની વિચારની જે સ્થિરતા લાવવાની છે ત્યાં આગળ મન બુદ્ધિ મેં રહેતા હું, ફિર મન બુદ્ધિ સે અલગ, હું જુદો છું, મારું સ્વરૂપ એનાથી કંઈક જુદું છે. અને અલૌકિક જે અલૌકિક સાથે એનો મેળ ન બેસે, લૌકિક લૌકિક સાથે બેસે પણ અલૌકિક અલૌકિક સાથે બેસે. અલૌકિક એ ઉચ્ચ અવસ્થા છે, એટલે એ ઉચ્ચ અવસ્થાને પામવા માટે આપણું ચિંતન, આપણો વિચાર, આપણું મનન પણ ઉચ્ચ પ્રકારનું હોવું જોઈએ. નિમ્ન વૃત્તિઓ શરીર સાથે વળગેલી રહેશે, શરીરના વ્યવહાર સાથે જ રહેશે, પણ જે ઉચ્ચ અવસ્થા છે એ ઉચ્ચ વિચારો દ્વારા જ એને ઓળખી શકાશે, એનું ચિંતન થઈ શકશે. આત્મા જે સૂક્ષ્મ ચેતના છે એ ઉચ્ચમાં ઉચ્ચ તત્વ છે, એને સમજવું હશે, એને ઓળખવું હશે, તો ચિંતન મનન પણ ઉચ્ચ પ્રકારનું જોઈશે. અધોવૃત્તિ વાસનાઓ તરફ લઈ જશે, દેહાધ્યાસ તરફ લઈ જશે, વ્યવહાર તરફ ખેંચી જશે, પોતાના સ્વસ્વરૂપ તરફ નહીં ખેંચી જશે. સ્વસ્વરૂપને એ દિવ્ય અવસ્થા છે એના માટે સાત્વિક અને પવિત્ર વિચારોનું ચિંતન મનન જોઈશે. એ જે મેરે તો મેરુ ચડિયા, આ છે સાત્વિક અવસ્થા. અહંકાર ખરો પણ સત્વ પ્રધાન અવસ્થા બતાવે છે ભગવાને. ગુણત્રયોગ યોગ 14મો અધ્યાય જે બતાવ્યો છે ને, એમાં ત્રણ ગુણના ત્રણ ત્રણ કરીને 9 ગુણ બતાવ્યા છે. સત્વ પ્રધાન, રજો પ્રધાન, તમો પ્રધાન, જેમાં સાત્વિકતા કમ વધારે હોય, રજતમ ઓછી હોય, એમ કરીને 9 બતાવ્યા છે. ગુણોની 9 અવસ્થા છે. રજો રાગાત્મકમ વિદ્ધિ તન્ની બધનાતિ ભારત. હે અર્જુન, રજોગુણની અંદર જ્યારે રાગ ઉત્પન્ન થાય છે ને ત્યારે જીવાત્માને બંધન થાય છે, પ્રવૃત્તિ છે. કોઈ પણ પરિસ્થિતિ બંધનમાં નાખે છે એટલું જરૂર. અહીંયા જે મેરે જે પોતાનો અહંકાર આવ્યો, પણ અહીંયા સત્વ પ્રધાન અહંકાર, હું મારા પોતાના સ્વસ્વરૂપમાં, જેમ અહમ બ્રહ્માસ્મિ કહ્યું એ અહમ ખરો, પણ કયો? પરમ ચેતનાની સાથેના સંબંધનો અહમ છે. એમાં કોઈક દુરાચાર દુર્વૃત્તિઓનો અહંકાર નથી, પણ ઈશ્વરની પોતાના સ્વસ્વરૂપ સાથેના અનુસંધાનનો છે. અને ત્યાં આગળ જતા અહમ પણ નીકળી જશે, માત્ર બ્રહ્મ રહેશે. એ જે આનંદ છે પ્રાપ્ત થયો, પોતાના સ્વસ્વરૂપને મેળવી લીધાનો, પોતાની પાસે કિંમતીમાં કિંમતી એવી વસ્તુ, ચીજ વસ્તુ હોય કે એના જીવનમાં એને ફરી પ્રાપ્ત ન થવાની હોય એવી કિંમતીમાં કિંમતી એ ચીજ વસ્તુ, એ પોતે એને ખૂબ એનું જતન કરશે, એને સાચવીને રાખશે. ક્યારે પણ બહાર નહીં દેખાવા દે, એને સાચવશે, એટલે એટલી સરસ રીતે સાચવશે કે કોઈ જોઈ ના જાય, કોઈ લઈ ના જાય, કોઈ દેખી ના જાય, બધું. તો આ જે એક વ્યવહારિક દ્રષ્ટિ કે આને કોઈ જોઈ ના જાય, કોઈ લઈ ના જાય, એમ પોતાના સ્વસ્વરૂપ માટે જ્યારે પણ વ્યક્તિ સાધક જે કંઈ સાધન કરતો હોય એને જે કંઈ પ્રાપ્ત થાય ઊંચામાં ઊંચી અવસ્થા, એ ક્યાંક અવળે માર્ગે ન જતી રહે, ક્યાંક ખોવાઈ ન જાય, એના માટે એ પણ એટલું જ સરસ જતન એનું એની કાળજી રાખતો હોય. જે સાત્વિક અવસ્થાનો ભાવ અહીંયા આગાડી આવ્યો એમાં એટલું કહ્યું કે હું મેં મારા આત્મ સ્વરૂપની સાથે એક થઈ ગયો, જુદો નહીં પણ એમાં પોતે પોતામાં ભળી રહ્યા, પોતે જોયું પોતાનું આપ, એ અવસ્થા છે. બ્રહ્મ તત્વ આત્મચેતના એ પોતાની છે, એની સાથે એને એમાં ભળી જવાનું છે. અને જે સૂક્ષ્મ ચેતના શરીરમાં છે એ અમૂલ્યમાં અમૂલ્ય છે, શરીર કરતાં પણ વિશેષ. કદાચ શરીરનું એકાદ અંગ કાપી નાખવાનું હશે ઓપરેશનથી તો કાઢીને ફેંકી દેવાશે, એની એટલી અગત્યતા નથી શરીરની કે જેટલી અગત્યતા અંદરની સૂક્ષ્મ ચેતનાની. સૂક્ષ્મ ચેતનાને આપણું અમૂલ્ય ધન, અને એ ન હોય તો એનું અસ્તિત્વ સમાપ્ત થઈ. તો એ બ્રહ્મ સ્વરૂપ પોતાના સૂક્ષ્મ આત્મતત્વનું, તો એમાં પોતાની બધી વૃત્તિઓને આત્મસંસ્થમ મનઃ કૃત્વા યત ચિત્તે ઇન્દ્રિય ક્રિયા, છઠ્ઠા અધ્યાયમાં ભગવાન ગીતામાં કહ્યું આત્મસંસ્થમ કોને કરવાના છે, આત્મામાં સ્થિર પ્રયત્નપૂર્વક ઇન્દ્રિયો થઈ મનને, યત ચિત્તે ઇન્દ્રિય ક્રિયા, પ્રયત્ન કરીને ઇન્દ્રિયો ઇન્દ્રિયોની ક્રિયાઓને અને સાથે મનને લઈને અને આત્મામાં સ્થિર કરવાનું. એ જે પ્રાપ્ત થયેલી અવસ્થા અભ્યાસ એને લઈને લક્ષ્મણદાસજી મહારાજ કહે છે મેરે તો મેરું છે. સફળતા મળે, વિજય પ્રાપ્ત થયો હોય અને કેવો આનંદ હોય, એ પોતે પોતાના માર્ગ ઉપર આમ ચાલતા સફળતાને માર્ગે આગળ વધતો જ જતો હોય નિર્વિઘ્ને સાધક, પોતે પ્રફુલ્લિતતાથી કે હવે તો હું મારું ધ્યેય સિદ્ધ કરવા માટે આગળ વધી રહ્યો છું, અને એ પ્રમાણે એના જીવનની એના મનની ઉર્ધ્વ અવસ્થા, એના વિચારો પણ ઉચ્ચ પ્રકારના હલકા નહીં, વૃત્તિઓ સહેજ પણ નીચે ઉતરીને તો મન હલકામાં જ ઉતરી પડી જવાનું. મનનો સ્વભાવ હલકો છે, મનની વૃત્તિઓ પણ હલકી છે, એનો સંસ્કાર જ હલકો છે કે હલકે જઈને બેસવાનું. પણ મેં સંભાળી સાથે લઈ અને મેરે તો મેરું ચઢ્યા, ઇન્દ્રિયો વૃત્તિઓ મન એ બધાને લઈને ઉપર ચડવાનું છે, આગળ વધવાનું છે. કોઈને પાછળ રહેવા દેવાય જ નહીં, જો પાછળ એક રહી ગયું તો નીચે જ પાડશે. મન હશે, ઇન્દ્રિયો હશે, વૃત્તિઓ હશે, પાછળ ખેંચી લેશે. એટલે બધાને સાથે લઈને મેરે તો મેરું ચડ્યા, આગળ વધ. આત્મસંસ્થમ પોતાનામાં આ બધું સ્થિર કરવાનું છે, પોતાનું છે એ પોતાનામાં લાવી મૂકી દેવાનું છે. મારા ઘરનો સામાન જે હોય તેને મારા ઘરની અંદર એને વ્યવસ્થિત ગોઠવવો પડે, બહાર ભટકતો રખડતો ના નાખી રહે. ઇન્દ્રિયો ઇન્દ્રિયોની વૃત્તિઓને વિષયમાં ગમે ત્યાં નાખી ના રખાય, જીભ સ્વાદમાં જ પડી રહેતો. રાજા પોતાનો રાજપાટ છોડી દઈ અને ભોગોની અંદર જ એક બાજુ પડ્યો રહેતો રાજ્યનું શું થાય. એમ આપણે શરીરની જે જે ઇન્દ્રિયો છે એનું જે જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર છોડી અને જો એ ભટકતી ફરે લોલુપ બને તો નાશ થાય. એટલા માટે કહ્યું કે પોતાના શરીરની જે કઈ વૈભવ છે એની જે કઈ સામગ્રી સામાન છે એ બધાને પોતાનામાં લાવીને વ્યવસ્થિત ગોઠવવાનું, નહીતર બહાર તો એના દુશ્મનો પડેલા જ છે, એને ખાઈ જશે, એને ખતમ કરી નાખશે, દાંતે પાડી નાખશે, કેન્સર એ લાવી દેશે. બધી દરેકે દરેક ઇન્દ્રિયોની વૃત્તિઓ એને અધોગતિએ લઈ જનાર છે. એટલે મન સહિત એને પાછું પોતાનામાં સ્થિર કરવાનું, અને પોતાનામાં સ્થિર કરીને પછી એને મન સહિત એને પોતાના સ્વરૂપ સાથે, પોતાની સૂક્ષ્મતાની સાથે, મન શરીર ઇન્દ્રિયો અને બધાને સાથે લઈને મેં મેરે તો મેરું ચઢ્યા, આવો ધીરે ધીરે આગળ વધો. નિત્ય નિયમથી, ધ્યાનથી, જપથી, ઈશ્વર સ્મરણથી, ભક્તિ વડે આપણે આપણી મનોવૃત્તિને ધીમે ધીમે ઉપર લઈ જવાની છે. એને નીચે ન ઉતરવા દેવાય. નીચે ઉતરી તો સમજાવવાનું દુર્ગતિ થવાની, અને દુર્ગતિ ક્યારે આપણને સુખ શાંતિ નહીં આપી શકે. અને એકવાર દુર્ગતિ થઈ એટલે બીજો જન્મ પછી ક્યાં થવાનો? દુરાચાર. એટલે ઉર્ધ્વમ ગચ્છંતિ સત્વસ્થા એમ ભગવાને પણ કહી દીધું. 14મો અધ્યાય છે. ઉર્ધ્વમ ગચ્છંતિ સત્વસ્થા, જે સત્વ પ્રધાન છે એ હંમેશા એની ગતિ મેરુ ચઢ્યા, ઉપર ને ઉપર. જેમ ઊંચામાં ઊંચી અવસ્થા હોય એને ત્યાં સ્થિર થાય ત્યાં આત્મવિજય મેળ્યો કહેવાય. મેરું પાડ છે એ આપણા શાસ્ત્ર ગ્રંથોમાં આ વિશ્વમાં સૃષ્ટિમાં ઊંચામાં ઊંચો પાડ છે. અને મેરુના શિખર ઉપરથી સૂર્યનો ઉદય થાય છે, આપણા પુરાણોમાં કથા છે. મહારાજે પણ કહ્યું છે મેરુના શિખરે જઈને પલજો, ધ્યાન સમાધિ ત્યાં જઈને ધરજો રે, ખોટા હુંપદને ખોજો, અહંકાર ન નીકળે ને ત્યાં સુધી સત્વ તરફ આગળ વધાય જ નહીં. અહંકારનો પથ્થર જ એવો છે કે તમને ડુબાડે તારવાની વાત જ ના આવે. એમ આપણી મનોવૃત્તિઓ જે આપણે આપણે એના માલિક છે એને પોતાનામાં લાવીને વ્યવસ્થિત ગોઠવી દેવાની, અને પોતાનામાં સ્થિર થયા પછીથી જેટલું આપણું જીવન શુદ્ધ હશે, સારી પ્રવૃત્તિમય હશે, તો જ એ ઉર્ધ્વગતિએ જવાનું. સારો સાચો સંગ હશે તો જ એ ઉર્ધ્વતાને પામશે. સત્સંગ હશે તો જ વિચારો પવિત્ર થશે, ઉન્નત થશે. પણ જો દુસંગ હશે તો દુરાચાર તરફ, અધોગતિ તરફ મન, વૃત્તિઓ, વ્યવહાર બધું જ એ તરફ નીચે જ ઢળી જવાનું. પણ આપણે તો મહારાષ્ટ્રની આજ્ઞા પ્રમાણે મેં મેરે તો મેરું ચઢ્યા, મારે મારા સ્વરૂપ સાથે મારે ઉર્ધ્વગતિએ જવું છે, અને તે પણ આ જીવનમાં. મૃત્યુ પછી તો સદગતિ થઈ કે ઉર્ધ્વગતિ થઈ ભગવાન જાણે, પણ જીવતે જીવતા અનુભવ મેળવવા માટે આપણે જ આપણા વિચારને વ્યવહારને એવા સાત્વિક બનાવવા, એવા શાંત કરવા કે જેથી આપોઆપ અનુભવ થાય, નહીં હું ધીમે ધીમે પ્રભુ પ્રત્યે મારા આત્મા સુધી આગળ વધી રહ્યો છું. શાંતિ મળે, સંતોષ મળે, મનમાં બધા જ વ્યવહારની વચ્ચે બેઠેલા હોઈએ તો પણ શેત પણ ક્ષુબ્ધ ન થવાય, દુઃખી ન થવાય. આ છે માપદંડ આપણું પોતાનું, કે સાત્વિકતા તરફ આગળ વધ્યા છીએ. ભજન કીર્તનમાં હવે આપણી ઉન્નતિ થઈ છે એમ ક્યારે ખબર પડે? જો સહેજ પણ નાની નાની બાબતમાં જો કચવાટ થાય, મન અશાંત બને, તો સમજવાનું હજુ આપણી ઉર્ધ્વગતિ થઈ નથી. તો મનને જ્યાં સુધી આપણે ન ટેવ પાડીએ, મનને જ્યાં સુધી ન કેળવીએ ને ત્યાં સુધી એ ઉર્ધ્વગતિ તરફ આગળ એક ડગ પણ માંડી શકતું નથી. એને ઉર્ધ્વ લઈ જવા માટે પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર થાય, અને સ્વસ્વરૂપ પોતાના બધા જ પરિવારને. એટલું યાદ રાખજો કે શરીર છે ભલે નશ્વર છે, ક્ષણભંગુર છે, એક દિવસ મૃત્યુને વશ થવાનું છે, પણ શરીર વગર આત્મચેતનાની અનુભૂતિ થઈ શકવાની નથી. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન, તન બિનું વેદ ભજન નહીં બરના. શરીર વગર સાધન ન થઈ શકે, ભજન ન થઈ શકે. એટલે પોતાના સ્વસ્વરૂપની સાથે શરીરને પણ જોડે રાખવાનું. એટલે શરીર કોઈ પણ બીજા ભોગો તરફ લાલચ ન રાખે. અને એ લાલચ વૃત્તિ જો રહી તો અધોગતિ શરૂ થઈ જવાની પાછી. એટલે આખા શરીરનું તંત્ર, મન, ઇન્દ્રિયો બધું જ એને સાથે લઈને પોતાના સ્વસ્વરૂપને ઓળખીને અને સ્વસ્વરૂપ સાથે ઉચ્ચ આગળ એવી અવસ્થાએ વધે છે કે જેને મેરુને સુવર્ણનો પાડ કહ્યો છે. જેનો વર્ણ, જેનો રંગ સુવર્ણ જેવો, કાંચન જેવો છે, એકદમ પ્રકાશિત છે, ખૂબ જ સુંદર છે. એટલે આપણું જે મૂળ સ્વરૂપ છે એ પણ સુવર્ણની માફક દૈદીપ્યમાન સ્વપ્રકાશિત છે. અને મારા એ પરબ્રહ્મને પહોંચવા માટે મારા સ્વરૂપને પણ મેં મેરે તો એને લઈ અને હું મેરુના શિખર તરફ ધીરે ધીરે આગળ ચડું છું. આજે સાધન ભજન દ્વારા સાધક પોતાના જીવનને નિયંત્રિત રાખી સંયમમાં અને સંયમ વડે પોતે જ પોતાના સ્વસ્વરૂપને પરબ્રહ્મની સાથે મેળવી દેવા માટે, ભેળવવા માટે મારે ભગવાનમાં ભળી જવું છે. જેમ ગોપીઓ કૃષ્ણ ભલે મથુરા ગયા પણ કૃષ્ણને પોતાનામાં આત્મસાત કરી દીધા. અક્રૂરને કહ્યું કે કૃષ્ણ મારાથી દૂર છે જ ક્યાં, તમે શું સંદેશો લઈને આવ્યા છો, કૃષ્ણ મારી સાથે છે જુઓ. એમ જ્યારે મેરુ ઉપર મેં મેરે તો મેરુ ચઢ્યા કે પોતાનું જે ઈશ્વરનું પરબ્રહ્મનું સ્વરૂપ છે એની સાથે હું મારી જાતને ભેળવી દઉં છું, એમાંથી જુદો નથી. અદ્વૈત, કે હું ઈશ્વરથી જુદો નથી, ઈશ્વર મારાથી સહેજ પણ ભગવાન દૂર નથી, એ પરમ તત્વ મારા પોતાનામાં છે અને હું એ પરમ તત્વમાં ભળવા માટે જ મારા આ જીવનની યાત્રાને મેરુ ઉપર ચડાવી રહ્યો છું. મેરુ એટલે જ્યાં ગાડી શુદ્ધતા છે, પવિત્રતા છે, કશો કોઈ પણ જાતનો ભેળ નથી, માત્ર પ્રકાશ છે ત્યાં આગળ, એ મેરું છે. આત્મા પણ સ્વયં પ્રકાશ છે, એમાં અંધકાર છે જ નહીં. જે કંઈ અંધકાર છે તે જીવભાવમાં છે, ઇન્દ્રિયોના કર્મ અને વિષયોની અંદર અંધકાર છે. અંધકાર ત્યાં અનુભવાય છે કે જ્યારે આત્મા શરીરમાં હોય પણ વૃત્તિઓ જ્યારે જીવભાવમાં સ્થિર થાય ને ત્યારે અંધકાર ઉત્પન્ન થાય છે. એમાંથી જ લોલુપતા, વાસનાઓ ભડકે છે અને વાસનાઓ ભડકી એટલે એની પાછળ આત્માનું સ્વરૂપ, આત્માનો પ્રકાશ ઢંકાઈ જાય. આપણા જીવનમાં, અંતઃકરણમાં માત્ર અંધકાર જ દેખાય, દુર્વૃત્તિઓનું, દુરાચારનું, વાસનાઓનું, વિષયોનું. એ અંધારું એના જીવનની અંદર ક્યારે જાય, આજે ના જાય, એક જન્મે ના જાય, લખજોરાશે જાય તો જાય, ને તો નહીં જાય. તો પોતાના સ્વસ્વરૂપને સાથે લઈ અને એ પ્રકાશ સ્વરૂપ જ્યાંથી સૂર્ય ઉગે છે, સૂર્યનો પ્રકાશ સમસ્ત વિશ્વને દેખતું કરે છે, ઉજ્જવલ કરે છે, એમ હું પણ એ પરમાત્મા સ્વરૂપમાં ભળું કે જેથી સમસ્ત સૃષ્ટિને, આજે કંઈ ભગવાનની રચના છે, બધાને હું સંપૂર્ણ રીતે જોઈ શકું. ઊંચામાં ઊંચી જગ્યાએ ચડવાનું છે, મેરુ પહાડ છે, મેરુ પર્વત ઉપર ચડવાનું છે અને જ્યાં ઉપર ચડે એટલે એની ઉન્નતિ થઈ, એની સદગતિ થઈ. માણસ પોતાના જીવનમાં સાધક તરીકે ધીમે ધીમે પોતાના સાધન ભજન વડે એવી ઉચ્ચ અવસ્થા પહોંચે કે જ્યાં મેરુ સમાન એનું જીવન બને, ઊંચામાં ઊંચી અવસ્થાએ જઈને પહોંચે. આપણે કહીએ છીએ ઘણી વાર કે ઉપરવાળો જાણે, આકાશમાં નજર નાખો જો ઉપર કેટલે દેખાશે, એનો કોઈ અંત નથી. નભ ઉડાહી નહીં પાવહી અંતા, આકાશમાં ગમે એટલું ઉડ્યા કરે છતાંય એનો અંત ન મળે, તો ઉપર ક્યાં ગાડી ભગવાન. ઉપરનો અર્થ સમજીએ, મેં મેરે તો મેરું ચડ્યા મન, કે ભગવાન કૃષ્ણ, ભગવાન રામ કે ભાઈ ઉપરવાળા બધા, ઉપર વાળાનો અર્થ છે કે આપણે સામાન્ય ઓફિસમાં કામ કરતા હોઈએ ને, તો કોઈ માણસ આવે કે ભાઈ આ કાગળ ઉપર વાળાને મળો, ઓફિસમાં ઉપર વાળાને, એટલે એનાથી જે ઉપરી હોય, એના જેને વધારે સત્તા, વધારે સત્તા મળેલી હોય એને મળો તમે. એમ અહીંયા ઉપર વાળો એટલે સામાન્ય જન સમાજમાં જનજીવનથી ઉપર ઉઠેલો, વિચારથી, અધ્યાત્મથી, સાધનથી જેટલો ઉપર ઉપર ઉઠશે એટલું જ રામ અને કૃષ્ણ જગતમાં આવે અવતાર લઈને પણ ઉપર ઉઠેલા. એટલે આપણે કહીએ ઉપરવાળો. ઉપર કઈ, ઉપર બીજું કશું છે જ નહીં. જે છે તે આપણા જીવન વ્યવહારની જેટલી શુદ્ધિ હશે એટલો જ જીવ ઉપર ઉઠશે. જીવમાંથી એ શિવ બનશે, નરમાંથી એ નારાયણ બનશે અને આપોઆપ ઉર્ધ્વતાને પ્રાપ્ત થશે, એની સદગતિ થશે, એની વૃત્તિઓ સદ અને સાત્વિક થતા લોકોમાં આદરણીય, પૂજનીય, પ્રાતસ્મરણીય, વંદનીય થઈ જશે. આનું નામ છે ઉપરવાળો. એ જે ઉપર ચડવાનું છે, આપણે પણ એ જ રીતે આપણા જીવનની સાત્વિકતાઓ વધારીએ, સાધન વધારીએ, જેના વડે આપણે જન સમાજ સામાન્ય દુનિયાની વ્યક્તિ કરતા થોડાક ઉપર ઉઠી શકીએ. ઉપર ઉઠવું એનું નામ જ ધર્મ, એનું નામ જ અધ્યાત્મ છે. આપણે જે જે મહાપુરુષો ઉપર ઉઠ્યા ભજનથી, સાધનથી, તપથી, ભક્તિથી, એ બધાને આપણે શું કર્યા, ઉપર ગોખલે બેસાડ્યા, મંદિરમાં ઉચ્ચ સ્થાને બેસાડ્યા, અને પછી એમને જ કહ્યું ભાઈ ઉપરવાળા જાણે. એક સામાન્ય સાધુ હશે પણ મહારાજે તપસ્યા કરી અને જીવિત સમાધિ લીધી, પોતાના આત્માને પ્રાપ્ત, આત્મ સમાહિત થયા, આત્માને પ્રાપ્ત કરી લીધો, ભગવાન દત્તાત્રેયના સ્વરૂપ બન્યા, અવતાર બન્યા. આ સંતોમાંથી કોઈ એવી સારે ઊંચામાં ઊંચી સાધના કરે તો ઊંચું પદ મળી જાય. દરેક એને વંદ્ય ગણે કે ભાઈ એક અદભુત અલૌકિક સંત છે, અવતારી સાધુ છે. પણ ક્યારે, જ્યારે એનું જીવન સામાન્ય જીવન કરતા ઉપરનું બને, એનામાં કંઈક સાધનની અવસ્થા હોય. પૈસાવાળો સામાન્ય માણસ ગરીબ હોય અને પૈસાવાળો હોય, કે સમાજની અંદર બે સ્તર છે, એક ઉપલ્યો સ્તર ને એક નીચલ્યો સ્તર. ઉપલ્યો સ્તર એટલે પૈસાવાળો. એમ ઉપરવાળાનો અર્થ હવે સ્પષ્ટ થશે. ઉપરવાળો બીજો કયો, તે જે આપણી ઉપર જવાની જે વૃત્તિઓ છે, સદવૃત્તિઓ, એને માટે જ મહારાજે કહ્યું કે મેં મેરે તો મેરું ચડ્યા. હવે હું મારા સ્વરૂપને લઈને, મારા આત્મ સ્વરૂપને લઈને ધીમે ધીમે જ્યાં પરબ્રહ્મ છે, જ્યાં પરમાત્મા, હું અને અમે જુદા નથી, હું ને પરમાત્મા જુદો નથી, એ અવસ્થાએ હું પહોંચી રહ્યો છું. અને ત્યાં ગાડી પહોંચતા પહોંચતા ધજા ફરુકા દેખા, ત્યાં ધજા ફરકાવતા જોઈએ, તાત્પર્ય સફળતા મળી હોય એટલે વિજય ધ્વજ હાથમાં લઈને અને એને ઊંચામાં ઊંચી જગ્યાએ સ્થાપિત કરે. અને હંમેશા ધ્વજ રોપવો હોય તો પહેલું જમીન જોઈએ, ખાડો કરવો પડે, એની પર સ્તંભ જોઈએ, એની દોરી જોઈએ, પછી એની ધજા જોઈએ. એટલે જેને ઉર્ધ્વગતિ એ પ્રાપ્ત કરવી છે, જેને એક છેડો જોવો છે એને બીજા છેડાને પણ ઓળખવો પડશે. જેમ પહેલા વાત કરી હતી, ઈશ્વરને ઓળખવો હોય તો શેતાનને સમજવો પડશે. ધર્મ